તારીખ 1/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 86.
વિકલ્પ માત્રનો અભાવ સમુચિત વ્યવહારના પરિણામમાં જીવ આવી જાય છે. તેથી એવો વ્યવહાર થતા એમ લીધું છે. વ્યવહાર તો યથાયોગ્ય થઈ જાય છે, સાથે સાથે મન અને ઇન્દ્રિય તરફનો ઉપયોગનો વ્યાપાર છે એ પણ સહજ અટકી જાય છે. ત્યારે જીવ શુદ્ધ સ્વરૂપમાં સમ્યક પ્રકારે અંતર્મુક્તિનો અનુભવ થાય. એમાં શીલ સમાન નિજ સ્વરૂપનું સંધાન કરે એ અનુભવ થતા પોતાનું જે નિજ સ્વરૂપ છે તે જીવા સાક્ષાત સિદ્ધ પરમાત્મા છે એવું અંતરંગમાં પોતાનું એવું જ બિલકુલ સ્વરૂપ છે. રંચ માત્ર પણ એમાં ફેર નથી એવો અનુભવ કરે. નિર્ણયમાં પણ એવો જ નિર્ણય કર્યો હતો કે હું સિદ્ધ સમાન છું. અનુભવ પણ એવો જ આવે છે કે જેવો એનો નિર્ણયમાં પોતાનો આત્મા નિશ્ચિત થયો હતો. સિદ્ધ સમાન નિજ સ્વરૂપનું સંધાન કરે. સાત તત્વોનો ભેદ નથી એમાં સાત તત્વોનો ભેદશેર પણ થતો નથી. સાત તત્વોના ભિન્ન ભેદો છે એ ભેદો એમાં ક્યાંય સાત પ્રકાર આવતા નથી. એકાકાર જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે સિદ્ધ સમાન એમાં કોઈ સાત તત્વના ભેદો પણ નથી. એ એટલા માટે વ્યવહાર સમ્યક દર્શનમાં સાત તત્વનું શ્રદ્ધાન અથવા નવ તત્વનું શ્રદ્ધાન એને સમ્યક દર્શન કહેવામાં આવ્યો છે. જોકે અધ્યાત્મ શાસ્ત્રમાં અપેક્ષા ત્યાં સ્પષ્ટ કરે છે સમય સારની તેર નિરાકરણ ભૂતાર્થ આશ્રિત સાત તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે. ખાલી સાત તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે એમ નથી લીધું છે, પણ ભૂતાર્થ આશ્રિત સાત તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન છે. એ જે ભૂતાર્થ આશ્રિત પણ છે એ ખરેખર સમ્યક દર્શન છે નિશ્ચિત, અને સાત તત્વોની જે વ્યવહાર શ્રદ્ધા છે તેને વ્યવહાર સમ્યક દર્શન ક્યાં કરવામાં આવ્યું છે. ત્યાં પણ વ્યવહારે પણ અન્ય તત્વોનો અન્ય તત્વોમાં અભ્યાસ થતો નથી, ભેળસેળ થતો નથી. તે રીતે અભ્યાસ સાત તત્વોનો પરસ્પર કોઈ અંદરો અંદર અભ્યાસ થાય. શુભ ભાવ આશ્રવ ભાવ હોવા છતાં એમાં સંવરનો અભ્યાસ થાય, મલિનતામાં શુદ્ધિનો અભ્યાસ થાય, ઉપાદેયપણાનો અભ્યાસ થાય, એ વગેરે જે પ્રકાર છે એને ભેદ કહેવામાં આવે. સાત તત્વની અપેક્ષા જે ઉપાદેયનો નિશ્ચય કરવા માટે એટલા માટે સાત ભેદ પાડ્યા. આશ્રમમાં શુભાશુભ આશ્રવ બંધ અને અજીવ તત્વો છે એ ક્યાંય ઉપાદેય નથી. સંવર નિદ્રા મોક્ષ પ્રસંચિત ઉપાદેય છે અને શુદ્ધ આત્મા શુદ્ધ સ્વરૂપ સર્વથા ઉપાદેય છે. તો જયારે ઉપાય કરતા હોય ત્યારે ઉપાદેય છે, આનું તો સર્વથા ઉપાદેય પણ છે. એવો જે વ્યવહારનો વિષય છે તે યથાતથ્ય હોય અને તે પૂર્વક અંતર્મુખ થઈને ઉતારસનો સત્યાર્થ સ્વરૂપનો આશ્રય કરે ત્યારે એને શુદ્ધ સમાન નિર્ સ્વરૂપનું પ્રધાન છે. ત્યાં પછી સાતના વિકલ્પ નથી, અને સાતના વિકલ્પ નથી તો એ સાતનું વ્યવહાર શ્રદ્ધામાં ઉલટું છૂટું ગડબડ હોય એ પ્રશ્ન પણ રહેતો નથી. નિજ શુદ્ધ તત્વ અનુભવ ગોચર કરે અને પોતાના શુદ્ધ તત્વનું અનુભવમાં સ્વ સ્વરૂપે અનુભવે, અનુભવ ગોચર કરે એટલે સ્વસ્વરૂપે પોતા સ્વરૂપે અનુભવે. પોતે સિદ્ધપદ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે એવો અનુભવ કરે છે. પ્રથમમાં પ્રથમ એવા અનુભવથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. એવો અનુભવ આવે ત્યારે મોક્ષ માર્ગનો પ્રારંભ થયો કહેવાય, અથવા મોક્ષ માર્ગની શરૂઆતમાં જ આવો અનુભવ કરે પૂર્ણ તત્વ. માર્ગમાં જગન નિપણું છે પણ અનુભવમાં પ્રધાનના વિષયમાં કોઈ જગન નિપણું છે. પોતાનું સ્વરૂપ ઓછું અદભુત ત્યાં અનુભવમાં આવે છે એવું તો કાંઈ નથી. પરિપૂર્ણ તત્વ છે તે પરિપૂર્ણ તત્વ જ અનુભવ ગોચર થાય છે. નિશ્ચયથી શ્રદ્ધાનમાં પોતાનો પરમાત્મા શુદ્ધ છે આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાના વિષયમાં શ્રદ્ધા પ્રધાન ગ્રંથ છે એમાં આ વિષય બહુ સ્પષ્ટ છે. અહીંયા તો અનુભવ પ્રધાન ગ્રંથ છે પણ અનુભવને અવિનાભાવી જે શ્રદ્ધાન છે જ્યાં અનુભવ હોય ત્યાં સમ્યક શ્રદ્ધાન હોય જ, જ્યાં સમ્યક શ્રદ્ધાન હોય ત્યાં સમ્યક અનુભવ હોય જ, અથવા જ્યાં સમ્યક શ્રદ્ધાન હોય ત્યાં અનંત ગુણનું શુદ્ધ પરિણમન હોય જ, ન હોય એવું કદી બને. તો એ વગેરે જે પ્રકાર છે એમાં શ્રદ્ધાનમાં પોતાનું શુદ્ધ પરમાત્મા શ્રદ્ધાય છે આ નિશ્ચય શ્રદ્ધાન છે. નિશ્ચય શ્રદ્ધાની અહીંયા પરિભાષા છે કે પોતાના પરમાત્મ સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપનું અભેદ શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે, તે નિશ્ચય સમ્યક દર્શન છે. સંપ્રદાયમાં તો નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા પણ ભૂલાઈ ગઈ છે. દેવગુરુ શાસ્ત્ર અને નવતત્વનું શ્રદ્ધાન એટલે સમ્યક થઈ ગયું, અથવા તો કુળમાં જન્મ થયો જૈન કુળમાં જન્મ થયો એટલે જૈન કુળ થઈ ગયું, પછી તો વ્રતને સંયમ જેટલો લે એટલો મોક્ષ માર્ગમાં આગળ વધે છે. આ એક સામાન્ય કથા થઈ ગઈ. મૂળ જે શ્રદ્ધાનો વિષય છે જેમાં પોતાનો પરમાત્મા થોડી ઘણી વાત નહીં ભેદને પરમાત્મા પરિપૂર્ણ સ્વરૂપ છે એ પોતે છે એવું શ્રદ્ધાય છે અને એવું અનુભવાય છે. પોતે જ પરમાત્મા સ્વરૂપે છે, શુદ્ધ સ્વરૂપે છે, સાક્ષાત છે, મજૂદ છે, હૈયાત છે. એને પ્રગટ કરવાનો કોઈ વિકલ્પ પણ બેકાર છે, પ્રગટ જ છે એના દીથી છે એને પ્રગટ કરવો એ પ્રશ્ન રહેતો નથી. જીવનું જે શ્રદ્ધાનમાં પોતાનો પરમાત્મા શુદ્ધ છે નિશ્ચયથી જ્ઞાન પરમાત્માનું જાણ પણ કેવળ જ્ઞાન જાતિથી જાણે પોતાની બહુ આગવી શૈલી છે. એ વાસ્તવિકપણે જ્ઞાન ત્યાં પરમાત્માનું જાણપણું એટલે નિજ પરમાત્માનું જાણપણું આ નિશ્ચય જ્ઞાન પોતાનું, જેમાં પોતે નિજ પરમાત્મા સ્વરૂપે અનુભવાય અને જણાય અનુભવીને જણાય, એમને જણાય નહીં, અનુભવીને જણાય. અને તે પણ કેવા જ્ઞાનમાં, કે કેવળ જ્ઞાનની જાતિથી જાણે. જે ત્યાં મતિશુદ્ધ જ્ઞાન છે એનો ભેદ ભલે મતિશુદ્ધ જ્ઞાનનો છે, પણ એની જાત કેવળ જ્ઞાનની છે. ક્વોલિટી બદલાવી, ક્વોન્ટિટી એવી નથી કરી હતી, પણ ક્વોલિટી બદલાઈ ગઈ છે. એમ કેવળ જ્ઞાનની જાતિથી જાણે. જે જ્ઞાનની, કેવળ જ્ઞાનની જાતિ છે તે જ્ઞાનની અહીંયા સૂક્ષ્મ જ્ઞાનની જાતિ છે. આ સૂક્ષ્મ જ્ઞાનમાં વિચાર મતી તો સૂક્ષ્મ ભાવે હોય છે. મતી તો સદાય સૂક્ષ્મ ભાવે હોય છે. નિગુણના જીવને પણ સૂક્ષ્મ ભાવે છે, અને બારમા ગુણસ્થાન વાળા જીવને પણ જે મતિશુદ્ધ જ્ઞાન છે એ સૂક્ષ્મ ભાવે છે. ચોથાનું બારમા ગુણસ્થાન બને, પણ ચોથા ગુણસ્થાનથી એની જાતિ છે એ કેવળ જ્ઞાનની જાતિ છે. કેવળ જ્ઞાનની જાતિ છે. એ પહેલાની જાત જુદી અને એ પછીની જાત પણ જુદી. આમ કહે છે એમ વિચારવા યોગ્ય નથી કે મને પણ સૂક્ષ્મ જ્ઞાન છે અને કેવળ ન થાય ત્યાં સુધી બધાને સૂક્ષ્મ છે. બીજું શું છે? મતિશુદ્ધનો તો બધાને સૂક્ષ્મ જ છે ને, બધા હરખા એવું બિલકુલ છે. બહુ મોટો ફેર છે. સ્પષ્ટ લખે છે એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન. સારા સદભાવમાં જે જ્ઞાન ભાવ હેતુ, જે પહેલા જે જ્ઞાન ભાવરૂપ હેતુ, ભાવ હેતુરૂપ થતું હતું, તે જ જ્ઞાન એટલે મતિશુદ્ધનો સૌખમ ભાવ નિવૃત્તિરૂપ થવા લાગ્યો. જે પહેલા ભાવ, ભાવનું કારણ થતું હતું, નવા નવા આયુષ્યને બે ભરે એવો બંધ પડવામાં નિમિત્ત થતો હતો. કેમ કે જાણીને જ રાગ દ્વેષ કરે, જાણતા રાગ કરે, જાણતા દ્વેષ કરે. રાગ અને દ્વેષમાં સૂક્ષ્મ નિમિત્ત હતો. તે જ જ્ઞાન પલટીને, જાતિ પલટાણી એટલે ભાવના અભાવનું કારણ થવા લાગ્યું. તે અર્થે એ સમ્યક દર્શન તને નમસ્કાર હો. કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન કેવા શબ્દો વાંચ્યા અહીંયા એ વાત લીધી છે પોતાની પદ્ધતિથી. નિશ્ચયથી જ્ઞાન જે પરમાત્માનું જેમાં જાણપણું છે, અનુભવ થતા, પ્રથમ અનુભવ થતા, જે જ્ઞાનમાં નિજ પરમાત્મા તત્વનો અનુભવ થયો જ્ઞાન છે, તે નિશ્ચય, તે ખરેખર વાસ્તવિકપણે તે જાણપણું પરમાત્માને કેવળ જ્ઞાનની જાતિથી જણાય છે. એ જ્ઞાન કેવળ જ્ઞાનની જાતિ નથી. આટલો મોટો ફેર લીધો છે. જાતિમાં બદલાવ્યું, મિથ્યા જાતિનું જે મતિશ્રુત હતું તે કેવળ જ્ઞાન જાતિનું સમ્યક મતિશ્રુત થયું. ત્યાં સમ્યક મતિશ્રુત થયું એ કેવળ જ્ઞાનની જાતિ પ્રગટ થઈ. એટલી ક્વોલિટી બદલાઈ ગઈ. એટલે અહીંયા કેવળ જ્ઞાનનું બીજ છે, અથવા કેવળ જ્ઞાન ત્યાં પ્રગટ થઈ જશે આગળ વધીને, એ વાત ત્યાં પ્રતીતિ છે. પ્રતીતિમાં આવી જાય છે. જે ઉઘાડ જ્ઞાન થયું એનો એટલો આવ્યો મીઠાઓ ઉઘાડ નો, અથવા પરલક્ષી બહિર્લક્ષી ઉઘાડ નો એ જીવ, કે એને એમ થાય છે કે મારા ઉઘાડ આગળ તો જ્ઞાનીઓ એક વાર પાછળ રહી જાય એવું છે. એવો ઉઘાડ છે, આવો કરણાનુયોગ રહેવા મારી સામે, આવો અનેક પ્રકારના નયના ચક્કરમાં આવો. નયનું ચક્કર કહેવાય, કેમકે એમાં જે ગૂંચવાઈ જાય છે. ચક્રનો વિસ્તાર બહુ છે, તો આચાર્ય એટલો વિસ્તાર કર્યો છે, પણ એ તો અનંત રહ્યો છે. એમાં એવા અટપટા નયો છે વેદ નહીં બીજા નહીં વિરુદ્ધ ધર્મ નો વિષય થતો હોય. સંસ્કાર પડે એવો પણ આત્મા છે અને સંસ્કાર ન પડે એવો પણ આત્મા છે. બધી રીતે આવે. પુરુષાર્થથી સિદ્ધિ થાય એવો પણ આત્મા છે અને પુરુષાર્થની સહજપણે સિદ્ધિ થાય દૈવનો પણ વિષય ને પુરુષાર્થની પણ વિષય આવે. એક સાથે પરસ્પર આશુતા વિષયના બધા કેટલાય જોડકા વિરુદ્ધ બીજા બીજા છે. વિરુદ્ધ વિષય વિષય કરનારા જ્ઞાનના દેવ છે. વિરુદ્ધ ધર્મો છે આત્મામાં, એવા વિરુદ્ધ ધર્મો છે. એટલે તો અન્ય મતમાં નથી સમજાતો. એનું કારણ એ છે કે જે જૈનાગમની અંદર જે વિરુદ્ધ ધર્મોને વિષય કરનારા જે બધા સ્ટેટમેન્ટ આવે છે, કથનો આવે છે, એને એમ થાય કે ઘડીક આત્માને આવો કે છે, ઘડીક આત્માને આવો. જે એક છે તે અનેક છે એમ કે, અને જે અનેક છે તે એક જ છે. જે અનેકમાં એકને જોવે છે તે યથાર્થ જોવે છે, એકમાં અનેકને જોવે છે તે યથાર્થ જોવે છે. એકને અનેક તો પરસ્પર વિરુદ્ધ હોય. એક હોય તે અનેક નો હોય ને અનેક હોય તે એક નો હોય. પણ એવા વિરુદ્ધ ધર્મો છે, એવું સ્વરૂપ છે આત્મા. અનાદિનો અજાણ્યો છે પોતે. એવી રીતે એને જેવો છે એવો લક્ષમાં જ્ઞાનમાં લે. આ એક મોટો ફાયદો થઈ પડે છે. હા, એ નિશ્ચયની ઉપર એમનું એટલું વજન હતું. અમારે તો એક જ નય છે, બીજો નય જ નથી. નયા ભાસ થી લે એક નહીં વાળાને તો નયા ભાસ થી લે. નયા ભાસ થાય એ વાત લીધો છે કે આવો જે શુદ્ધ પરમાત્મા છે, પરમ પરિણામી ભાવ, એ જે નહીં થી જણાય છે ત્યાં પછી બીજા નહીં નો ક્યાં અમારે પ્રશ્ન રહે છે. એટલે એને બીજા નહીંથી પરિણમિત થવું એને કોઈ ઉપાદેયતાની વાત રહેતી. કેમ કે વ્યવહારની ભેદ અને રાગને અને પર્યાયને અને એની દ્રવ્યને બધાને વિષય કરે કરવા જાય છે તો એ પ્રત્યે એને જવાની રુચિ થતી નથી. માટે અને મોક્ષ માટે સંસાર માટે એ ઉપાદેયપણાનો વિષય ખૂબ વિસ્તારથી ચાલે. પાછળ સુધનનું કથન આવે. આ તો બે પર્યાય છે. શુદ્ધ નિશ્ચય નહીં છે મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી. 74મો શ્લોક છે. શુદ્ધ નિશ્ચય નહીં વિમુક્ત સંસ્કૃતા આપું છે નાસ્તિ વિશેષ થાય. એવું મેં ખરું તત્વ વિચારે શુદ્ધ તત્વ રસિકા પ્રવદંતી. આમ જ ખરેખર તત્વ વિચારતા, તત્વ વિચારતા એટલે પરમ પરિણામી ભાવ, પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અને નિરૂપણ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે. કોણ કહે છે? સ્વચ્છંદી નથી કહેતા. શુદ્ધ તત્વના રસિક પુરુષો આમ કહે છે. તકલીફ પડી જાય એવું છે. જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને, જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને, બે પ્રકારના જીવો હોય છે. તેને પ્રથમથી જ શુદ્ધતા છે, અનાદિ અનંત જેના સ્વરૂપની શુદ્ધતા છે, તો પછી તેમનામાં કઈ પણ ભેદ હું કયા નહીંથી જાણો? કારણ કે ભેદ તો વહેલા નહીંથી પડે છે. આ મિથ્યા દ્રષ્ટિ છે, આ સમય દ્રષ્ટિ છે, આ સિદ્ધાત્મા છે, આ સંસારી આત્મા છે, આ જ્ઞાની છે, આ અજ્ઞાની છે. આ જ્ઞાની અજ્ઞાનીમાં સુબુદ્ધિ ને કુબુદ્ધિ કહેવાય, પણ એના મૂળ સ્વરૂપને હું જોઉં છું, પરમ પારિણામિક ભાવને. ત્યારે એને કયા નહીં થયું એનો ભેદ જાણું કે એવું મારી પાસે નહીં નથી. કયા નહીં થઈ જાણો? 71મો ઉપહાસ કર્યો છે, મસ્કરી કરી છે આચાર્ય. જો વ્યવહારનું સ્થાન ક્યાં છે? કે વ્યવહારનું કોઈ સ્થાન નથી જાણે, એટલું બધું આ જે શુદ્ધ ભાવ અધિકાર છે, એકદમ પરમ પારિણામ ભાવ શુદ્ધ તત્વની પ્રધાનતા અધિકાર. રાગ એવ શુદ્ધતામ અશુદ્ધતામ યેષામ સુધિયામ કુધિયામ અપી નયેન કેન ચિત્તેષામ ભિદામ કામપે ભેદામી હમ. કયા નહીંથી હું એનામાં ભેદ જાણું એમ કે એવું મારી પાસે કોઈ નહીં. એમ કરીને શુદ્ધ દ્રવ્યાર્થિકના અભિપ્રાય જે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં મૂળ સ્વરૂપમાં કાંઈ તફાવત નથી એમ દર્શાવ. જેમથી સિદ્ધાત્માઓ કાર્ય સમય સારૂપ છે અને જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા શુદ્ધ નિશ્ચય નૈતિક ભાવ વાળા સંસારી જીવો છે. હવલીન એવો શબ્દ ભવમ લીય ભવમ આલીના જીવા ભવલીન જે સંસારી જીવો છે. સિદ્ધાત્મા જેવો જેવા જ છે, મૂળ સ્વરૂપ સિદ્ધ આત્મા જેવા જ છે, કઈ ફેર. નિશ્ચય ઉપર કેટલું વજન છે અથવા કેટલું વજન નિશ્ચય ઉપર હોય જ્યારે કેવળ જ્ઞાન જાતિનું સમ્ય જ્ઞાન પ્રકાશ થાય ત્યારે એને નિશ્ચય પરમાત્મા સ્વરૂપ ઉપર કેટલું બધું વજન હોય એમ દર્શાવું છું. અને ત્યારે એનું જે એનું આશ્રિત પરિણામ હોય, જ્યારે આટલું વજન હોય ત્યારે આશ્રય થાય, અને આટલું વજન ન હોય તો આશ્રય ન થાય. નિશ્ચયથી જ્ઞાન પરમાત્માનું જાણ પણ કેવળ જ્ઞાન જાતિથી જાણે, અલ્પ સમ્ય જ્ઞાનથી સંપૂર્ણ સમ્ય જ્ઞાનને પ્રતિકૃતિમાં જાણે. જે વર્તમાન ઉઘાડરૂપ અલ્પ સમ્ય જ્ઞાન છે તેનાથી સંપૂર્ણ કેવળ જ્ઞાનની પણ પ્રતીતિ એને આવે. જ્યારે નિજ પરમાત્માનું એને કેવળ જ્ઞાન જાતિથી સમ્ય જ્ઞાન છે એનાથી જાણે, પણ એમાં કેવળ જ્ઞાનની જાતિ હોવાથી પૂર્ણ સમ્ય જ્ઞાનની એટલે પૂર્ણ જ્ઞાનની પણ એમાં પ્રતીતિ આવે છે. આ જ્ઞાન વધીને કેવળ જ્ઞાન રૂપે થઈ જશે એવી એની પોતાની વિશે અલ્પકાળમાં પોતાના કેવળ જ્ઞાનની થવાની પ્રતીતિ આવે છે. કેવળ જ્ઞાનની પ્રતીતિ આવે છે એટલે સંપૂર્ણ જ્ઞાનની પ્રતીતિ આવે છે એટલે સંપૂર્ણ જ્ઞાન અહીંથી પ્રગટ થઈ જશે, આ રીતે પ્રગટ થઈ જશે, નિયમથી પ્રગટ થશે જ થશે એવી એની પ્રતીતિ આવે છે. સિદ્ધ ચક્ર વિધાન પૂજા સિદ્ધ પરમાત્માના હજારો ગુણોના અર્ધ ચડાવવામાં આવે છે. પૂજા આજથી શરૂ થાય છે, પહેલે દિવસે 8 અર્ધ હોય છે, બીજે દિવસે 16 અર્ધ હોય છે, ત્રીજે દિવસે 32, ચોથે દિવસે 64, પાંચમે દિવસે 128, છઠ્ઠે દિવસે 256, પછી 512, સાતમે દિવસે 8000, આઠમે દિવસે 1024 અર્ધ હોય છે. એમાં સિદ્ધ પરમાત્માના બધા ગુણોનું વર્ણન આવે છે. આવા ગુણ વાળા આપને સ્વાહા એમ કરી નમસ્કાર કરે છે. એમાં એવા 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 ગુણ આવે છે કે એ ગુણ થી એવો આત્મા જોવામાં આવે તો એ જેને સિદ્ધાલય માં બેસી જ આવતું નથી. સિદ્ધાત્માઓને જુઓ એવું પૂજા છે. બહુ અધ્યાત્મ વિશે ઘણો લીધો છે. સંતલાલજી કરીને પૂજાના રચયિતા સંતલાલજી કરીને બહુ સારી પૂજા રહે છે. પહેલો પહેલું પૂજન વિધાન સિદ્ધ ભગવાન એટલે સિદ્ધ ભગવાન, પણ એમાં કેવા કેવા ગુણ છે એ અનેક પ્રકાર એવા સૂક્ષ્મ ભેદ પ્રગટો છે. એની પ્રતીતિ આવે છે એવી દશાની, સિદ્ધ દશાની અલ્પ સમય જ્ઞાનમાં પરિપૂર્ણ દશાની, અલ્પ દશામાં પરિપૂર્ણ દશાની પ્રતીતિ આવે છે. અલ્પ દશામાં પરિપૂર્ણ દશાનું જ્ઞાન પણ આવે છે. તે સ્વસંવેદનમાં જાતિ રૂપ થી પોતાનું સ્વરૂપ દેવ જ્ઞાનમાં બરાબર છે. સ્વસંવેદનમાં જાણ્યું અને કેવળ જ્ઞાનમાં જાણ્યું, જ્ઞાન તો પાકે છે પોતામાં જાણ્યું ને. સ્વસંવેદનમાં આ કેવળ જ્ઞાન પણ સ્વસંવેદનની જાતિનું છે. એવું છે જે અંદરમાં સ્વસંવેદન સ્વસંવેદન ઉપજે છે એવું જ કેવળ જ્ઞાનમાં સ્વસંવેદન તો એવી જ જાતિનું છે, બીજી જાતિનું કોઈ નથી સ્વસંવેદન. તો જેવું સ્વસંવેદનમાં જાણ્યું એવું જ કેવળ જ્ઞાનમાં જાણ્યું, જેવું કેવળ જ્ઞાનમાં જાણ્યું એવું સ્વસંવેદનમાં જાણ્યું. એવી શૈલી આવી છે. સ્વસંવેદનમાં જાતિ રૂપથી જેવી સ્વસંવેદનની જાતિ અનુભવ ગોચર છે બસ એવું જ પોતાનું સ્વરૂપ, આવું જ કેવળ જ્ઞાનમાં બરાબર મને અનુભવ ગોચર થશે. અંદરમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ પણ જાણ્યું એક નહીં તો કેવળ જ્ઞાનમાં જાણ્યું છે. કેવળ જ્ઞાન વર્તે છે મુખ્ય નિયના હેતુથી, શુદ્ધ નિયના હેતુથી અમને કેવળ જ્ઞાન વર્તે છે. શ્રદ્ધા અપેક્ષા એ અમને કેવળ જ્ઞાન વર્તે છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પણ બોલી વર્તે છે, વર્તે છે, વર્તે છે એટલે કેવળ જ્ઞાનમાં બરાબર જાણી નહીં. કેવળ જ્ઞાનમાં જાણ્યું સ્વસંવેદનમાં જાણ્યું એટલે કે કેવળ જ્ઞાન માત્ર જ્ઞાન છે. ત્યાં સ્વસંવેદનમાં રાગની ઉત્પત્તિ નથી, સ્વસંવેદન કાળે રાગની ઉત્પત્તિ નથી. માત્ર જ્ઞાનમાં જાણ્યું કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન. ઓલું કેવળ જ્ઞાન ભગવાનને પ્રગટ થયું એવું અહીંયા પ્રગટ નથી થયું, પણ અહીંયા તો કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ છે. એમાં જાણ્યું એ જાતિ કેવી છે કે જેવું ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ છે એની જે જાતિ છે બિલકુલ બરાબર. કેટલો મહિમા કર્યો છે. પ્રથમ સ્વસંવેદન આવે છે, ધવળમાં એવો પાઠ આવે છે. ધવળ ધવળ કે ધવળ આ ધવળ કે જયારે જીવને ત્યાં પણ લીધું છે આપણે આતર્થમાં એવું લીધું છે. બીજા ગુણ સ્થાનથી માંડીને બીજા ગુણ ગુણસ્થાન થી માંડી ને 12મા ગુણસ્થાન સુધી એક દેશ જીન છે, એક દેશ જીન છે. સમ્યક પ્રકારે મિથ્યાત્વ જેવા મહાકષાય ઉપર જેને વિજય મેળવ્યો છે તે જીન છે. ભગવાન પરિપૂર્ણ 13મા ગુણસ્થાન પરિપૂર્ણ જીન છે. સાધક છે તે એક દેશ જીન છે. અમુક ભાગે એક દેશ છે, અમુક ભાગે અમુક અંશે દેશ છે, અંશ અંશે જીન છે. બધા અંશ ભલે જુદા જુદા પરિપૂર્ણ જીન નથી, એ આંશિક જીન છે. આંશિક જીન છે, પછી અંશમાં બધા ઓછા વધતા પણ છે, પણ છે બધા અંશ. એટલે એક દેશ જીન છે. 13મા 14મા 14મા પરિપૂર્ણ જીન છે. સમ્યક થી ચૂપ થયું છે, પણ મિથ્યાત્મા આવ્યો નથી. મિથ્યાત્મા નથી આવ્યો એટલે એટલી બધી સૂક્ષ્મતા પકડી છે. ભલે જે સમ્યક થી ચૂપ થયો છે, પણ મિથ્યાત્મા ભલે એની પ્રતિજ્ઞા આવી ધવળ માયેલું છે. ચોથું ગુણસ્થાન જેને પ્રગટ થયું તે મતિ શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે, આવકાર આપે છે. કેવળ જ્ઞાન નો ત્યાં સત્કાર કરે છે. જેમ સત્કાર કરનાર છે એને જેનો સત્કાર થાય છે એ બે વચ્ચે ભેટો થાય છે ને. સત્કાર કરનાર ઉભો છે, જેનો સત્કાર કરવાનો છે બે વચ્ચે ભેટો થાય છે. કેવળ જ્ઞાન નો ભેટો થશે અહિયાં. આ મતે શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન નો ભેટો એટલે એને બોલાવે છે. એક શૈલી લે છે જુદી જુદી એમ કે આ શું ચીજ છે એમ બતાવું. આત્મા એવો આત્મા આવી ગયો છે એમ કે છે. એવો આત્મા અમને અનુભવમાં આવ્યો છે કે એ પરમાત્મા હવે જેને મુક્તિ જોતી નથી એને તું હવે બીજું શું દેવાનો હતો. શ્રીમદજી હજા લખ્યું છે, વૈષ્ણવ માંથી આવ્યા હતા ને, કુળ વૈષ્ણવ નો માતાજી હતા એ એમના સ્થાનક વાસી માંથી આવ્યા હતા. પોતે તો કંઠી કુલ ધર્મે વૈષ્ણવ ની બાંધી હતી. નાન પિતામાં દાદા બધા વૈષ્ણવ હતા, વૈષ્ણવ કુળ માં જન્મ થયો. ત્યાં તો બધું એ વાંચ્યું નહીં ને પેલા. ભગવાન આમ આપે ને ભગવાન મુક્તિ આપે ને ભગવાન આમ કરે ને ભગવાન આમ કરે એટલે એ વ્યંગ કર્યો છે કે હવે અહીંયા જ્યાં પોતે જ શુદ્ધ સિદ્ધ સમાન પરમાત્મા છે એમ અનુભવ ગોચર થાય છે ત્યાં એ પરમાત્મા જેને હવે મુક્તિની દરકાર નથી, જેને મુક્તિ જોઈતી નથી એને તો બીજું શું દેવાનો. એમ એ અંતર્મુખ થઈને પરિણમીને કહે છે, સ્વચ્છંદથી કહેતા. પછી ધ્યાનમાં રાખ એ પોતે પોતાના પરમાત્માને હાથમાં હથેળીમાં રાખીને વાત છે એમને વાત છે. અંતર્મુખ થઈને એ વાત છે. મોક્ષું એ પણ વજન તો એને પરમાત્મા સ્વરૂપ ઉપર આવવું જોઈએ અને ચાલતી દશામાં પરિસ્થિતિ શું છે એનો એને ખ્યાલ રહેવો. એ તો જ્ઞાનીઓને ચાલુ દશામાં કઈ ખ્યાલ નથી રહેતો. એમ જેને જ્ઞાની થવું છે તેને જ્ઞાની જેવી સ્થિતિમાં આવવું જોઈએ. એનાથી વિરુદ્ધ જાય તો ક્યાંથી જ્ઞાની આવે. એને અનુકૂળ થાય એવી દશામાં એને પણ આવવું જોઈએ. એનું વજન પણ પોતાના નિશ્ચય શુદ્ધ પરમાત્મા ઉપર આવવું જોઈએ અને જે ચાલતા પરિણામ વ્યવહારનો વિષય કહેવાય છે એનો એને સમુચિત વિવેક રહેવો જોઈએ. ત્યાં એ વજન દેવાનો વિષય નથી. એ જાણીને ક્યાંથી ખસું ક્યાંથી એટલો પદાર્થ અહીંયા તો બેસી જવાનો, વજન દઈને બેસી જવાનો વિષય છે, બે વચ્ચે એટલો ફેર છે. થોડા જ્ઞાનમાં ઘણા જ્ઞાનની પ્રતીતિ આવી અથવા અલ્પ જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાનની પ્રતીતિ આવી. જ્ઞાન ગાઢમાં અલ્પ છે, પણ જે પૂર્ણની પ્રતીતિ વાળું જ્ઞાન છે એ જ્ઞાનની જાત જુદી છે, અને અલ્પ જ્ઞાનમાં જેમાં પૂર્ણની પ્રતીતિ નથી એ જ્ઞાનની જાત જુદી છે. બે વચ્ચે જાતિ ભેદ થઈ જાય છે, ચેતોક્ષોક્ષમ મોક્ષોક્ષમ, પણ જાતિ ભેદ થઈ જાય છે. નિશ્ચયથી સ્વરૂપ જાણ્યું, તે નિશ્ચય જ્ઞાન પરિણતિથી સ્વરૂપમાં આચરવું, તે સ્વરૂપાચરણ છે. આચરણ બોલી પડી શ્રદ્ધા જ્ઞાનની વાત આગળ આવી, કે નિશ્ચયથી જે સ્વરૂપ પોતાનું નિશ્ચય સ્વરૂપ જાણ્યું તે પરિણતિ, જાણનાર પરિણતિ નિશ્ચય જ્ઞાનની પરિણતિ છે. તે પરિણતિથી સ્વરૂપમાં આચરવું એટલે લીન થવું, સ્વરૂપમાં ચરવું, સ્વરૂપમાં વિચરવું, તેને સ્વરૂપાચરણ કહેવામાં આવે છે. તે સ્વરૂપાચરણ ચતુર્થ ગુણ સ્થાને સ્વરૂપાચરણ નામનું ચારિત્ર ઉત્પન્ન થાય છે. ચોથા ગુણ સ્થાને કયું ચારિત્ર? તો કે આગમમાં તો ચારિત્ર નથી લીધું, આગમમાં એને અવિરતિ ગુણ સ્થાન એવું નામ આપ્યું છે. ચારિત્ર વિહીન લીધા છે, ચોથા ગુણ સ્થાન વાળા જીવોને ચારિત્ર વિહીન લીધા છે. અધ્યાત્મમાં એમ નથી લીધું, અધ્યાત્મમાં એ સ્વરૂપ આચરણ ચારિત્રમાં આવ્યા છે એમ કહે છે. એમ આગમ અધ્યાત્મ એ વિવિક્ષા લીધી લીધી છે. આગમમાં બાહ્ય સંયમની અપેક્ષા લીધી છે, એમને કોઈ વ્રત છે નથી. કોઈ પાળે બીજી વાત છે, સમય દ્રષ્ટિ હોય ને વ્રતાદિ અંગીકાર કરે બીજી વાત છે, તો મિથ્યા દ્રષ્ટિએ વ્રતાદિ અંગીકાર કરી શકે છે. પણ જે સ્વભાવમાં સ્થિરતા આવીને વૃત્તિ રોકાઈને જે રાગનો અભાવ થવો જોઈએ, વીરતી આવવી જોઈએ, એવી વીરતી સ્થિરતા ત્યાં નથી, એટલે તેને અવિરતિ ગુણસ્થાનનું નામ આપ્યું, અવિરત ગુણસ્થાન. ચારિત્ર છે કે હા, ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર છે, પણ એટલા જગન્ય અંશે છે કે તેથી એ ગુણસ્થાનમાં શ્રદ્ધાની મુખ્યતા ગણાય છે, પણ ચારિત્રની મુખ્યતાથી એ ગુણસ્થાનને કહેવામાં આવતું નથી. તે નિશ્ચય જ્ઞાન પરિણતિથી સ્વરૂપમાં આચરવું તે સ્વરૂપાચરણ છે. પરમાત્માનું શ્રદ્ધાન જ્ઞાન કેટલી નિશ્ચયથી કેટલી જ્ઞાનાદિ શુદ્ધ શક્તિથી થયું તેવી જ રીતે આચરણ થયું. પરમાત્માનું શ્રદ્ધાન જ્ઞાન થયું તે પરમાત્માને અવલંબીને થયું ને, એમ કે છે. પરમાત્માનું શ્રદ્ધાએ અવલંબવું થયું, પરમાત્માનું ઉપયોગથી અવલંબવું થયું, એમ તો જે કેટલીક શક્તિ એમાં પ્રગટ થઈ, નિશ્ચયથી કેટલી જ્ઞાનાદિ શુદ્ધ શક્તિ, જ્ઞાન દર્શન આદિ એટલે બીજા ગુણ લઈ લેવા, એવી જે ગુણોની શુદ્ધ પરિણામ વ્યક્તિ થઈ એને શુદ્ધ શક્તિ અહીંયા કહેવામાં આવે છે. જે શક્તિરૂપ ગુણ છે એનું પરિણામ શુદ્ધ થાય ત્યારે શક્તિ પરિણામી એમ કહેવામાં આવે છે, નહીતર તો વિકાર થયો એમ કહેવામાં આવે છે, વિકૃત થયું. અહીંયા શક્તિ પરિણમે છે, એ શુદ્ધ શક્તિથી પરિણમન થયું, જ્ઞાનાદિ શુદ્ધ શક્તિથી પરિણમન થયું, તેવી જ રીતે આચરણ થયું. આદિમાં બીજા ગુણ લીધા તો આચરણ ચારિત્ર શક્તિ પણ એમાં આવી છે. જે ચારિત્ર નામનો ગુણ છે એ અહીંયા આંશિક શુદ્ધિ રૂપે પરિણમે છે. ચારિત્ર ગુણ સર્વાંશે અશુદ્ધ પરિણમે જેવો વિખ્યાત દિશામાં એમ હોય તો ઉપયોગની સ્થિરતા ક્યાંથી આવી? તથા ગુણ જે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો, એ સ્થિર થયો ત્યાં ચારિત્ર ઉત્પન્ન થઈ ગયું. સ્થિરતા અસ્થિરતા એ ચારિત્રનું પરિણામ. જો એમાં ચારિત્રનો સાથ ન હોય તો જ્ઞાન પરમાત્માને જાણે પણ સ્થિર ન થાય પરમાત્મા. આ અવિચલિત દશા રહે છે, અસંખ્ય સમય માટે સ્વરૂપ સ્થિરતાની દશા ઉત્પન્ન થઈ જાય છે. પછી તો પરિણતિમાં એ સ્થિરતા રહી જાય છે, પુરુષાર્થ હોય છે. એને ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર કહેવામાં આવે છે. એટલે તેવી જ રીતે આચરણ થયું અને તેથી ત્યાં સ્વતાન જ્ઞાન અને આચરણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. ચોથા ગુણમાં ઘણા એવી ચર્ચા કરવા આવે છે. આ દિગંબર સંપ્રદાયમાં, દિગંબર શાસ્ત્રોમાં ચોથા ગુણસ્થાનનું નામ તો અવિરત ગુણસ્થાન છે. અવિરત ગુણસ્થાન તો ચારિત્ર હોતું નથી, જેને ચારિત્ર નથી તે પૂજ્ય નથી. એમ થઈ ગયા બારમી જે વૃત્તિ ને ત્યાગ છે એવું ચારિત્ર, પણ સ્વરૂપાચરણ ચારિત્ર ખરું કે નહીં? તો કે ના, સ્વરૂપાચરણ ચારિત્ર કેવું? તો સમ્યક દર્શન કેવી રીતે? તો આત્માને શ્રદ્ધા છે ને, એને ક્યાં ના છે? સમ્યક દર્શનના કાળમાં શુદ્ધોપયોગ થાય તો જ સમ્યક દર્શન થાય. પ્રથમ સમ્યક દર્શન શુદ્ધોપયોગમાં જ ઉપજે, બીજી રીતે સમ્યક દર્શન ઉપજે નહીં. એ વિષય અધ્યાત્મ શાસ્ત્રોમાંથી ગુરુદેવે બહુ પ્રસિદ્ધ કર્યો. સંપ્રદાયમાં એ વિષય, દિગંબર સંપ્રદાયમાં પણ એના સાહિત્ય શાસ્ત્ર વાંચનારાઓને એ વિષય વાંચીને સ્પષ્ટ થયેલો નથી દેખાતો. ઘણા વ્યક્તિઓ શાસ્ત્ર વાંચીને, અમે તો શાસ્ત્ર વાંચ્યા વેચ્યું નથી, સ્વરૂપ આચરણ ચારિત્રમાં છે. સ્વરૂપ સ્વરૂપમાં આચરણ તે સ્વરૂપ આચરણ છે. સ્વસંવેદનની વાત લીધી, શ્રદ્ધાની વાત લીધી, ત્યાં સ્વરૂપ આચરણની વાત સાથે લઈ લીધી. સ્વરૂપ આચરણ નથી તો ઉપયોગ શુદ્ધ થઈને સ્થિર ક્યાંથી થયો? જેવા સ્વસંવેદન આવ્યું હોય તો શુદ્ધ ઉપયોગમાં આવ્યો, ને શુદ્ધ ઉપયોગ હોય તો સ્થિર ઉપયોગ છે, ને સ્થિર ઉપયોગ છે એ તો સ્થિરતા, એ ચારિત્રની પરિણતિ છે. ચારિત્ર પરિણામ સ્થિરતા, અસ્થિરતા એ ચારિત્રને બતાવનારું પરિણામ. ચારિત્રમાં ફેર છે, હા, તાત્પર્ય એટલે તેને ઉપયોગ વારંવાર શુદ્ધ થાય અને શુદ્ધિ વિશેષ હોય, ત્યાં શુદ્ધિ વિશેષ હોય. સ્વરૂપાચરણ છે તો બંનેને સ્વરૂપાચરણ છે. એ તો જે આચરણ છે એ યથાખ્યાત જાતિનું છે. બારમા ગુણ સ્થાને જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું, ચારિત્ર પહેલું પૂરું થાય છે. કેવળ જ્ઞાન તો તેરમે થાય છે, આચરણ પહેલા પૂરું થાય છે. આચરણ પહેલા પૂરું થઈ જાય એ ગુણ છે, એ ગુણ ચારિત્ર થી તો આગળ વધે છે. શ્રદ્ધા જ્ઞાન તો જે છે એ છે, પણ જેટલો ચારિત્રમાં એટલે સ્વરૂપ સ્થિરતામાં આગળ વધે એટલા ગુણ સ્થાન ચડે તો ચારિત્ર પહેલું પૂરું થાય છે. એની પ્રધાનતા છે ને મોક્ષ માર્ગમાં, ચારિત્રની પ્રધાનતા છે. ચરિત્રમ ખરું ધમવો, તો ચારિત્ર પહેલું પૂરું થઈ જાય છે બારમા ગુણ સ્થાન. એ જે યથાખ્યાત ચારિત્રની જાતિ છે એ અહીંયા સ્વરૂપાચરણમાં ચોથે પ્રગટે. તેરમા ગુણ સ્થાનમાં જે કેવળ જ્ઞાનની જાતિ છે એ સંવેદન જ્ઞાનમાં પ્રગટ છે. પણ એ જાતિ અપેક્ષા એ તો આચરણ પણ યથાખ્યાત ચારિત્રની જાતિનું છે. યથાખ્યાત ચારિત્રમાં પણ નિરવશેષ અંતર્મુખ શુદ્ધ ઉપયોગ, સ્થિર ઉપયોગ છે, પણ ત્યાં પરિપૂર્ણ સ્થિરતા છે. એટલે ઉપયોગ ત્યાંથી વિચલિત થઈને બહાર નથી આવતો, ભલે લોકાલો જણાય હોય ત્યાં. અને અહીંયા આંશિક સ્થિરતા છે એટલે પાછળ છૂટ થઈને બહારની દિશામાં આવે છે. વિકલ્પ ને રાગની સ્થિતિ સાધક જે, તો એ સ્થિરતા છે એ આંશિક છે ને પૂર્ણ છે. એ તારતમ્ય ભેદ છે પણ જાતિ ભેદ એમાં નથી. એને સ્વરૂપનું ઉલ્લંઘન છે, આમાં સ્વરૂપનું ઉલ્લંઘન છે. સ્વરૂપ સ્થિરતા તો બંને સ્વરૂપ સ્થિરતા જ છે, ઓછી વ્યક્તિ છે એટલો ફેર છે, પણ જાત ફેર એમાં નથી. ધર્મ પૂજ્ય હોય તો ધર્મનો ધણી જે આત્મા, ધર્મી તો ધર્મનો ધણી છે એ ઉપજ્યો કેવી રીતે થાય? તમે ધર્મ પવિત્ર છે, ધર્મ શા માટે પૂજ્ય છે? એ નિર્દોષ સમ્યક પવિત્ર પરિણામ છે, માટે એની પૂજ્યતાને ખાતર, પવિત્રતાને ખાતર એ પૂજ્ય છે. તો પરિણામ છે, પણ એની પવિત્રતા હોવાથી તે પૂજ્ય છે. તે પવિત્રતાનો ધરનાર અપૂજ્ય કેવી રીતે થાય? શ્રેણી માંડે તો આઠમાંથી ન પડે, પછી શ્રેણી માંડે તો આઠમાંથી ન પડે. એ તો પરિણામ ના ભેદ પ્રભેદ નો વિષય છે. જીમ છે ને ગુણવાચક નામ, જેને સમ્યક પ્રકારે વિષય કષાય ઉપર વિજય મેળવ્યો તે જીમ થયા. એમાં છે ને, એ તો શબ્દનો અર્થ થયો, ભાવમાં તો બહુ સરસ બેસે છે. ભાવ પાસેથી થયું છે કે જીમ ક્યારે થાય છે, એ સમ્યક પ્રકારે ક્યારે વિજય મેળવાય છે. સામાન્ય રીતે બધા મન પાસે હારેલા જીવો છે, સંસારી જીવો બધા મન અને ઇન્દ્રિય પાસે હારેલા જીવો છે, છે કે નહીં? પરિસ્થિતિ તો એક એવી પુરુષાર્થની અંદરમાં જાતિ ઉત્પન્ન થાય છે. આખી જાત જુદી છે એમ કે છે. હઠની જાતિ છે એનાથી જુદી જાત છે, નહીતર તો હઠ જાતિથી તો દ્રવિલિંગી પર્યંત જાય છે એ નહીં. અહીંયા એક એવી જાત પુરુષાર્થની ઉત્પન્ન થાય છે કે એના એને પરિણામ ઉપર એનો કંટ્રોલ આવે છે, મર્યાદિત પરિણામ થઈ જાય છે, એ સાધારણ વાત નથી. એટલો એ પોતે નાયક સ્વરૂપે જાગ્રત અંદરમાં જાગતી જ્યોત ઊભી છે કે એના જે વિકૃત પરિણામો છે એનો મર્યાદા મળી છે. જેમ કે છે ને કે શિક્ષક ઊભા હોય તો વિદ્યાર્થી એની હાજરીમાં ઊંચા નીચા ન થઈ શકે, છાના માના ડાયા ડમરા થઈ શકે. એવા પેલા કડક શિક્ષકો હતા, હવે તો એ શિક્ષક ની કડકાઈ નથી. અમે ભણેલા એક શિક્ષક એવા હતા, એના શિક્ષક રૂમ માંથી બહાર નીકળે એટલે છોકરા ફટાફટ ક્લાસમાં બેસી ગયા હોય. પીરિયડ બદલાય ને ત્યારે બધા શિક્ષકો શિક્ષક રૂમ માં જાય, પછી એક બે મિનિટમાં પોતપોતાના જે વિષય હોય એના પુસ્તક લઈને, જે તે સ્ટાન્ડર્ડમાં જુદા જુદા સ્ટાન્ડર્ડમાં એ અભ્યાસ કરાવતા હોય, વર્ગ લેતા હોય, તો એ જે સ્ટાન્ડર્ડમાં જવું હોય, જે વિષય હોય એની બુક લેવા જાય પોતાના રૂમમાં. એટલે બહાર નીકળે તો છોકરા એટલી બારમાં તો ઊંચા નીચા થઈ જ ગયા હોય પીરિયડ બદલાય ત્યારે, પણ એ જે બહાર નીકળે ને ત્યાં બધા ઠેકાણે આપણે ગુરુદેવ નીકળતા ત્યાં ઉભા હોય કમ્પાઉન્ડમાં, પણ ગુરુદેવ નીકળ્યા છે. બધા બોલતા હોય, ચાલતા હોય, વાતચીત કરતા હોય, ગમે તેમ ઉભા હોય, પ્રકૃતિ ના તો આ જે જ્ઞાન જ્યોતિ છે જેમાં સ્વરૂપ જ્ઞાન વર્તે છે, નાયક જેની અંદર પ્રગટ છે, એમાં એ બધા જે પરિણામ છે, વિકૃત પરિણામ છે, એ લગામમાં આવે છે, મર્યાદામાં આવે છે. એ જ્ઞાન સમય જ્ઞાન કંટ્રોલિંગ વાલ જેવો વિષય છે. એટલે એ પ્રકારે એને નિશ્ચર વિજય મેળવ્યો છે, અવિવેક મલ ઉપર વિવેક મલે વિજય મેળવ્યો છે, એને પછાડ્યો છે, બરાબર ચડી બેઠો છે. એટલે એને એમ કહેવાય છે કે એ જીન છે, એને જય મેળવ્યો છે, અને એ જય મેળવવા માટે એને અંદરમાં ઓછી લડાઈ નથી કરી. એનું જે દ્વંદ્વ યુદ્ધ ચાલ્યું છે, જેમ મલનું દ્વંદ્વ યુદ્ધ ચાલે એવું એક અંદર પહેલા યુદ્ધ ચાલે, એવું બહુ સારી રીતે અંદરમાં યુદ્ધ ચાલ્યા પછી વિજય મળે છે. સામાન્ય વાત નથી. એના બીજા સંસ્કાર, વિરુદ્ધ સંસ્કાર લેતો લેતો જીવ હજી એ જ દશામાં પરિણમ્યો છે, આખી દશા સંસારને પલટી નાખે, આખો માર્ગ બદલાઈ જાય છે. અંદરમાં એક યુદ્ધ ચાલીને વિજય મેળવ્યો છે. આગળનું કહું કે અમે રણસ્તંભ રૂપો છે, વિજયનો રણસ્તંભ, મોક્ષ માર્ગમાં વિજયનો રણસ્તંભ રૂપો છે. હવે અમારે અમારી પરિણતિ પાછી ફરવાની નથી એવી દ્રઢતા વર્તે છે. તો એ સમજીને લખ્યું છે, ખાલી અર્થ નથી જય મેળવ્યો છે એવો, લડાઈ કરીને તાકાત વાપરીને વિજય મેળવ્યો છે તો એને જીન કયા છે, એમને એમ કઈ જીન કયા નથી. અહીંયા એમ કહે છે કે એ જે આચરણ થયું માટે નિશ્ચય નહીં પરમાત્મા છે, આમ લઈ લીધું છે, નહીં નહીં પરમાત્મા કીધો છે, જે નિશ્ચય નહીં પરમાત્માને સ્વાકાર ભાવે વિષય કરે છે, સ્વરૂપાકાર ભાવે પ્રણમી જાય છે, જ્ઞાન જ્ઞાન છે ને એ સાકાર પરિણામ છે. જેવી જ્ઞેની આકૃતિ હોય એવું બરાબર એ આકૃતિનું રૂપ ધારણ કરે છે. અહીંયા સ્વજ્ઞ છે પરમાત્મા, જે નિશ્ચય નહીં છે એનો વિષય સ્વજ્ઞ પરમાત્મા છે. બિલકુલ એવો જ સ્વાકાર ભાવે પરિણમે છે ઉપયોગ, હું પરમાત્મા, જેવો પરમાત્મા અંદર છે એ નિશ્ચય નહીં પરમાત્મા છે. તો ઠીક, હવે પૂજ્ય છે કે નહીં એમ કહી દો એને કે પરમાત્મા એ પૂજ્ય નથી. નિશ્ચય નહીં પરમાત્મા છે આમ લખે છે. આમ તો શું છે કે એ નિશ્ચય નહીં પરણ જીવ સાધ્ય જે પરમાત્મા દશા એને પામવાનો છે, એ જાતીય પરિણામો ને એને પામવાનો છે. એટલે રાજાને ત્યાં કુંવર જન્મે તો કે આ અમારો રાજા જન્મ્યો એમ કે, શું કે પ્રજા શું કે, આ તો અમારો રાજા છે. રાજા કુંવર કહેવાને બદલે રાજા કહે, કેમ કે રાજા થવાનો છે, એનો રાજ્યાભિષેક થવાનો છે. એ રીતે સાધનમાં સાધનો ઉપચાર કરવામાં એની સ્થિતિ, એની જાતે એની મહત્તા શું છે એ પણ એની અંદર બતાવવાનો હેતુ રહેલો છે. કેટલો છે ઘણો છે, એટલે કેટલો ગણ્યો ઘણોમાં, કેટલો છે, અસંખ્ય સમય છે, અનંત સમય નથી કઈ, અસંખ્ય સમય છે. એ તો એક સેકન્ડ ને પણ અસંખ્ય સમય કહેવાય છે, અને બે ચાર પાંચ ભવ જાય એને પણ અસંખ્ય સમય, ભલે સાગરોપમ નું આયુષ હોય, 33 સાગર નું આયુષ હોય તો પણ અસંખ્ય સમય છે, અનંત સમય નથી કઈ. તો અસંખ્ય સમય છે, હા નિશ્ચય નહીં પરમાત્મા છે, ચોખ્ખું લખું નિશ્ચય નહીં પરમાત્મા છે. આપણે એક પછી નામનું પુસ્તક અહીંથી બહાર પાડ્યું છે, કૈલાસચંદ્ર શાસ્ત્રી હમણાં પ્રશંસા કરે છે. આપણા વિદ્વાન નથી, ગુરુદેવને અનુસરીને વિદ્વાન નથી, તમારા સંપ્રદાયના વિદ્વાન છે, પણ વિદ્વાનોમાં એની ગણતરી છે. ફૂલચંદજી, જગન્મોહનલાલજી, કૈલાસચંદ્ર એમના હાથમાં એક પુસ્તક આવ્યું, બહુ ભીમું છે, એને પોતાના સંપાદકીય લેખમાં આખા આખો સંપાદકીય લેખ જ એના ઉપર લખ્યો છે, અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સૂર્યકીર્તિ ભગવાન નો વિષય પણ લીધો છે, સૂર્યકીર્તિ ભગવાન ની પ્રતિમા નો ફોટો, એની પ્રશસ્તિ, એ બધું પણ એની અંદર આપ્યું છે. બધું બરાબર છે, આનો વિરોધ કેવી રીતે કરાય, કે આ તો બધું બરાબર છે, અને આવો આનો વિરોધ કરશો તો સર્વજ્ઞ પરમાત્માનો વિરોધ થશે. તો જે અત્યારે દિગંબર મુનિઓ વિરોધ કરતા હતા એ વિરોધ ઠંડો કરી, આપણા વિદ્વાનો હવે આમ કહેવા માંડ્યા છે તો કઈ અપરાધમાં આવી જઈશું આપણે, એ બહુ ફેરફાર છે. જે વિરોધ પૂછ્યો હતો એમાં આજે બહુ મોટો ફેરફાર છે. સમજણ થી જોવે તો આમાં તકલીફ પડે એવું નથી, અણસમજણ થી તો ગમે એવું તોફાન થઈ જાય. નિશ્ચય નહીં પરમાત્મા છે, અથવા નિશ્ચય નહીં નું પરિણમન પરમાત્માના સાકાર ભાવે છે, ત્યાં પરમાત્મા સાકાર થયા છે. નિશ્ચય પરમાત્મા નિરંજન નિરાકાર છે, પણ નિશ્ચય નહીં માં સાકાર થયા છે. આમ છે, સાકાર થયા છે, નિશ્ચય નહીં માં પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ્યા છે, અને નિશ્ચય નહીં માં પરમાત્મા અનુભવ ગોચર થયા છે. આ ત્રણેય બોલ લાગુ પડે. તેથી નિશ્ચય ની પરમાત્મા છે. બહુ અનુભવ પ્રકાશ નો તો એમને ઘણી અધ્યાત્મ નો વિષય ઉપસાવી નમીકો છે. અધ્યાત્મ નો વિષય છે એ ઉપસાવવો પણ સહેલો નથી, માણી ગોચર કરવો એ સહેલો નથી, અને બહુ ઓછું કથન મળે. વ્યવહાર નું થોડા અબંધ કથન મળે, અધ્યાત્મ નું કથન એટલું સાહિત્યની અંદર ઉપલબ્ધ પણ નથી. આ ગ્રંથમાં તો એકદમ અધ્યાત્મ ગ્રંથ છે. પરિણતિ તેવી જ નિશ્ચય રૂપ પરિણમી છે. નિશ્ચય ની પરમાત્મા છે અને પરિણતિ તેવી જ નિશ્ચય રૂપ પરિણમી છે જેવા પરમાત્મા છે. એવી એ નિશ્ચય રત્નત્રય પ્રથમ વ્યવહાર રત્નત્રય થતા થાય છે. આ વાત સાથે સાથે નાખતા જાય છે કે આટલી બધી નિશ્ચય પ્રધાન વાત કરતા પાછું કોઈ વ્યવહાર બહાર ચાલ્યો જાય તો એ અધ્યાત્મ નું ગપ્પું થઈ જશે. અધ્યાત્મ નહીં રહે પણ અધ્યાત્મ નું ગપ્પું થઈ જશે. અધ્યાત્મ નો ગંધ પણ નથી ત્યાં. અધ્યાત્મ એવી શૈલી હોય છે ઘણા, એવું અધ્યાત્મ દેખાય, એવું અધ્યાત્મ દેખાય. કે વ્યવહારમાં પાછું બરાબર છે કે નહીં, વ્યવહાર બહાર છે જોઈ લઈએ. એટલે એ વાત સાથે સાથે અહીંયા બતાવતા જાય છે. વ્યવહારની મર્યાદામાં એ જીવ હોય જ, વ્યવહાર ની મર્યાદા બહાર એ જીવ જઈ શકે. કેમ કે એના જ્ઞાન સંનિત થતા એના વિકૃત પરિણામ ઉપર કંટ્રોલ આવ્યો કે ના આવ્યો. એક આપણે એમ કહીએ છીએ કે જો સમ્યક દર્શન પામવું હોય તો રાગના એક કણની પણ રૂચિ પોસાતી છે તો સમ્યક દર્શન ન થાય. તો એનો જે રાગરૂપ પરિણામ તો એના ગયા નથી. એ તો હજી જ્ઞાની ને જ્યાં સુધી છઠ્ઠું ગુણ સ્થાન છે ત્યાં સુધી તો બુદ્ધિપૂર્વક નો રાગ જતો નથી, મુનિ દશા પર્યંત બરાબર છે. ચોથા પાંચમા તો અશુભ રાગ પણ હોય છે, છઠ્ઠાથી અશુભ રાગ નથી. તો એક બાજુ એમ સ્થાપો કે એને અશુભ રાગ હોય, શુભ રાગ તો હોય પણ એને અશુભ રાગ પણ થાય હોય એટલે થાય. અને બીજી બાજુથી એમ સ્થાપો કે રાગના એક કણની રુચિ હોય તો સમ્યક દર્શન ચોથું ગુણ સ્થાન ન થાય. આનો મેળ કેવી રીતે મેળવવો, આ સવાલ છે. આનો મેળ કેવી રીતે કે પરિણમન થવું એક વાત છે, રુચિ હોવી બીજી વાત છે. પરિણમન થવું એક વાત છે ને એને ઠીક માનવું એ બીજી વાત છે, એને ઈષ્ટ માનવું એ બીજી વાત છે. તો એ માન્યતાની પ્રધાનતાથી અહીંયા જોવું છે. અને માન્યતાની પ્રધાનતામાં પરિણમનની સ્થિતિમાં મુખ્ય ગુણ કેમ છે એનો પણ યથાયોગ્ય ગુણસ્થાન અનુસાર એને વિવેક કરવો જોઈએ, આચરણનો પણ. એકલી માન્યતા થઈ ગઈ છે એમ નથી, માન્યતા સ્વરૂપ આચરણ સાથે ઉત્પન્ન થતી હોવાથી માન્યતાને આચરણના પરિણામ સાથે બિલકુલ સંબંધ નથી એમ કોઈ કહે તો એ ભૂલ કરે છે. એને અહીંયા એમ નાખે છે કે વ્યવહાર રત્નત્રય થતા નિશ્ચય રત્નત્રય હોય, વ્યવહાર રત્નત્રય ન હોય અને નિશ્ચય રત્નત્રય હોય એ વાત બેસતી નથી કોઈ રીતે એમ. વ્યવહાર તો મુખ્યપણે શું છે કે અંતરનો વ્યવહાર તો અદ્ભુત પરિણતિ જ અંતરંગ વ્યવહાર છે. જે શુદ્ધ પરિણતિ છે એ જ અંતરંગ વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ જ અંતરંગ વ્યવહાર, બહારનો વ્યવહાર વ્યવહાર રત્નત્રય છે, બહારનો વ્યવહાર વિશેષ.
ભગવાન.